જાય. અંતઃકરણની શુદ્ધિ સિવાય કોઈ દિવસ હૃદયમાં જ્ઞાન સ્થિત થાય નહીં, અથવા તો ભગવાન બિરાજે નહીં. મારે અંતઃકરણ શુદ્ધ કરવાનો આ ભક્તિ સેવા આ બધા એના જ સાધન છે. એ માટે મનની શુદ્ધિ સિવાય, અંતઃકરણની શુદ્ધિ સિવાય બ્રહ્મજ્ઞાન કે જે કઈ કહેતા હોય એ આપણને મળે જ નહીં અને લાભે જ નહીં. એક શેઠનો એક સંન્યાસી ગુરુ, પેલા શેઠ મોટો વેપાર, સંન્યાસીને દરરોજ કહે બાપજી મને બ્રહ્મજ્ઞાન આપો ને, બાપજી મને બ્રહ્મજ્ઞાન આપો ને. બાપજી કે હું તને કહેવાનું બ્રહ્મજ્ઞાન આપું, તું દિવસમાં કેટલું જુઠ્ઠું બોલે છે, કેટલા બધાને છેતરે છે, કેવા કેવા કપટ કરે છે, અને તને બ્રહ્મજ્ઞાન જોઈએ છે. ગુરુ મહારાજ તો કહે છે કે દુર્લભ મોગુ બ્રહ્મજ્ઞાન, દુર્લભ મોગુ બ્રહ્મ. ભણતરની ના ચારે વળાઈ અને છેલ્લે કહ્યું કે સુરી પરની પૂરીએ તો વિરલો જોગી ખાય. જે મહાન જોગી હોય એ જ પૂરી ખાય. આ તો સુરી પરની પૂરી છે બ્રહ્મજ્ઞાન તો, એ કે રસ્તામાં ઓછી મળતી વસ્તુ છે. પેલો કે તે આટલા તારા મનમાં કપટ ને તારે બ્રહ્મજ્ઞાન જોઈએ છે, પણ પેલો માને જ નહીં. સંન્યાસી વિચાર કર્યો કે લાવ એને હું જરા બરાબર દ્રષ્ટાંત બેસાડું. એટલે એક દિવસે પોતાનું જે ભિક્ષાપાત્ર હતું એ ભિક્ષાપાત્રમાં બધું ગંદુ નાખ્યું, અંદર કાદવ નાખ્યો, વિષ્ઠા નાખી, ધૂળ નાખી, બધું નાખ્યું અને લઈને પેલા શેઠ ને બહાર ને જઈને ઉભા રહ્યા કે ભિક્ષાન દેહી. પેલા શેઠ હિંચકા પર બેઠેલા, હો આ તો મારા ગુરુ મહારાજ આવ્યા, એ આ કોઈ સામાન્ય સાધુ નથી, આ તો મારા ગુરુ છે, તું બદામનો શીરો બનાવી દે જલ્દી જલ્દી. અને એમને શીરાની ભિક્ષા આવાજે કે હા પેલી બાઈ તો શીરો બનાવી દીધો, મારા તો બાર ઉભા છે, બદામનો સુંદર ઇલચી ચીર તારોડીને આ બધું નાખેલું, જ્યાં શીરો લઈને આવી પેલા એ પાત્ર થયું. ઓ બાપજી પાત્ર સાફ કરી આવો, કેટલું ગંદુ છે, કે નાખે કે ના ના ખાય. મહારાજ આમો જો શીરો નાખું તો શીરો પણ વિસ્તાર જેવો થઈ જાય, કાદો જેવો થઈ જાય, ખવાય ના. માટે બાપજી આ પાત્ર તમારું સાફ કરી આવો. માં હું તારા પતિને એ જ કહું છું કે તારું પાત્ર સાફ કર ભાઈ. પાત્ર સાફ કર્યા સિવાય જ બ્રહ્મ જ્ઞાન સ્થિત થાય નહીં. અને આ બધા જે દુર્ગુણો કામ કરો એ બધું સાફ કરવાની જે કળા અથવા જે સાધનો એ આ નવધા પ્રકારની ભક્તિ શ્રવણ અને કીર્તન ને આ બધી તે. પણ ધીમે ધીમે એનાથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય એટલે ચમત્કાર છે. આગળ જોજો સંતોનું હૃદય એવું શુદ્ધ હોય છે કે આમ ચમત્કાર આપણને લાગ્યા કરે, ખરેખર એવું હોતું જ નહીં ચમત્કાર જેવું, પણ એના હૃદયની શુદ્ધતાનો એ આવિષ્કાર છે. એટલે પહેલી ભક્તિ આ શ્રવણ ભક્તિ છે, કીર્તન આ બીજી ભક્તિ. કીર્તન કીર્તન ભક્તિ બંનેનું કલ્યાણ કરે છે. એક તો કીર્તન કરે એનું તો કરે જ, પણ બીજાને સંભળાવે છે ઊંચે ઊંચેથી વાદ્યો સાથે તાલબદ્ધ. આમ ભગવાનનું કીર્તન સ્મરણ કરીએ એટલે એ કીર્તન બીજો પણ સાંભળે, એટલે એના કાન પર શબ્દ પડે ભગવાનના નામનો, એનું પણ કલ્યાણ થાય. એટલા માટે કલૌ કેશવ કીર્તનમ, કળિયુગમાં કીર્તન ભક્તિ, ભગવાન કીર્તન ભક્તિ બહુ અગત્યની ભક્તિ છે. એ પોતાનું કલ્યાણ કરે અને બીજાનું કલ્યાણ કરે, પણ એ કેવી હોવી જોઈએ? દેહ ભાવ રહે નહીં. ગુરુ મહારાજ કે છે ઉદુજી કાય વિદેહી ભક્ત કીર્તન ભક્તિ નકી અન્ય દંભ અભક્ત. દેહ નું ભાન જતું રહે તો કીર્તન ભક્તિ કહેવાય. ગોરા કુંભાર ની કીર્તન ભક્તિ હતી. હા માટીનો મોટો ઢગલો અને હાથમાં કીર્તન લઈને માટી ગુંદે, એ ગુંદવામાં એટલો ભક્તિમાં તલ્લીન થઈ ગયો કે એનું નાનકડું બાળક બિચારું 6-8 મહિનાનું ઘૂંટણીએ કાઢતું હતું, એ બાળક ધીમે ધીમે પેલી માટી બેસી ગયું. આ ગોરાને ભાન ના રહ્યું અને બાળકની ઉપર પગ મૂકી દીધો. મોટો બધો માટીનો ઢગલો, બાળક નીચે જતું રહ્યું, કચરાઈ ગયું, લોહીની ધારા વહી બાળક મરી ગયું. ઉપરથી લોહી આવ્યું એટલે એની પત્ની દોડતી દોડતી આવી, મારા દીકરો કઈ ગયો, દીકરો કઈ ગયો મને ખબર નથી, અરે આ તમે ચંદી નાખ્યો, આ જુઓ લોહી અને આ હાડકાં, રે રે તમે આ શું કર્યું. આનું નામ કીર્તન ભક્તિ કહેવાય. જયારે કીર્તન ભક્તિ કરતા હોઈએ ત્યારે કશું ભાન રહે નહીં. ગુરુ મહારાજ કહે છે ને દેહ ભાન રહે નહીં. તારે વિદેહી થઈ જવાય ત્યારે એની કીર્તન ભક્તિ કહેવાય. માત્ર બતાવવા માટેની ભક્તિ નહીં કે બીજા સાંભળે ને મારા વખાણ કરે, વાહ ભાઈ આ ભજન સારું કરે છે, ઠીક છે. પણ કીર્તન ભક્તિ તો દેહ ભાન રહે નહીં તે થાય. ભગવાનનું કીર્તન કરતા 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 આપણે દેહનું ભાન ભૂલી જઈએ, અંતઃકરણ એવું સુંદર બની જાય કે ભગવાન એમાં સ્થિત થઈ જાય. હા, તો કીર્તન ભક્તિ એટલે કરનાર અને સાંભળનાર એ બંનેનું કલ્યાણ કરે છે. એટલે આપણે ત્યાં પ્રભાત ફેરી ફરે, કીર્તન કરે, સવારના પહોરમાં આપણને સંભળાવે ભગવાનનો નામ, એ પણ ઘણું ઉત્તમ વસ્તુ છે. એ પ્રભુનું સ્મરણ, એનું શ્રવણ કરીએ, એ પણ કેટલો આનંદ આપણને આપે. આનું નામ કીર્તન ભક્તિ કહેવાય. તો શ્રવણ કીર્તન ને વળી સ્મરણ પાદ સેવન. ભગવાન વિઠોબા કહે છે કે રૂકમાં ત્રીજા નંબરની ભક્તિ, એ ત્રીજો ભક્તિનો પ્રકાર સ્મરણ ભક્તિ છે. એક માણસ જેવું સ્મરણ કરે એવો એ બને. તમે જેનું સ્મરણ કરો એવા તમે થઈ જાઓ. જો ભાગવતજીમાં પેલા પુરંજર રાજાની વાત આવે છે, એ સ્ત્રીઓનું જ સ્મરણ કર્યા કરે આખો દાડો. ફલાણી સ્ત્રી આવીને, ફલાણી સ્ત્રી આવીને, ફલાણી સ્ત્રી આવી, તે સ્ત્રી સ્ત્રી કરતો એ જ સ્ત્રી જ બની ગયો. આપણે ત્યાં કીટ ભ્રમર ન્યાય છે આપણા શાસ્ત્રોમાં. પેલી ભમરી છે ને, એને જયારે પોતાની વંશવૃદ્ધિ કરવી હોય ત્યારે એ કોઈ કીડો નહીં આવે, અને એ કીડાને ડંખ મારીને બોલ ભમરી 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 આમ કરતા કરતા પેલો કીડો ભમરી બની જાય, પાંખો આવી જાય અને ઉડી જાય. સ્મરણ ભક્તિમાં કેટલો બધો પ્રતાપ છે. જેવું આપણે સ્મરણ કરીએ એવા જ આપણે બનીએ. એટલે આપણું સ્મરણ સાત્વિક હોવું જોઈએ. એવું ખરાબ સ્મરણ કરીએ તો મન બગાડી નાખે, તન બગાડી નાખે, વર્તન બગાડી નાખે, જીવન બગાડી નાખે. એવું સ્મરણ કરીએ કે જે સાત્વિક હોય, જે આપણને ઉન્નત કરે, બીજાને પણ આનંદ આપે. એક માણસ જેવું સ્મરણ કરે એવો એ બને. જો પેલા ભરત રાજાએ અંત સમયે મૃગલાનું સ્મરણ કર્યું તો એ મૃગલું થવું પડ્યું નહીં. જેવું સ્મરણ કરીએ એવા આપણે બની. જુઓ, રામ રાવણનું યુદ્ધ ચાલે છે, યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન રાવણને મારી નાખ્યો, સમજ્યા, સીતાજીને લઈ આવ્યા, પેલા વિમાનમાં બેસવાની તૈયારી છે. અને રામજીને વિચાર આવ્યો કે આ વાનરો મારે માટે પ્રાણ ત્યાગ્યા, બિચારાઓને કેટલા બધા મળવા પડ્યા છે આ રણક્ષેત્રમાં. હું તો મારી પત્ની મેં તો મળી, હું તો આ પત્ની લઈને ઘેર તો કરીશ, પણ આમની પત્નીઓની અને બાળકોની શું દશા થશે એ વિચારી રાહ જોતી હશે કે મારા પતિ ભગવાનની સાથે યુદ્ધમાં ગયા છે, હમણાં પાછા આવશે, એના બાળકો કહેશે હમણે મારા પિતાજી આવશે, પણ આ તો બિચારા મરી ગયા. હું તો જઈશ, પત્નીને લઈને, મારા માને મળીશ, બધાને મળીશ, અને આ તો બિચારા નિરાધાર થઈ જવાના ને. ભગવાનને દયા આવી અને ના રખાય. એ તો હનુમાનજીને બોલાવ્યા કે હનુમાનજી, કે આ મહારાજ, તમે પેલી સંજીવની લાવ્યા હતા ને, લક્ષ્મણને જીવતો કરવા, એનો થોડો પાંદડો રવા દીધો છે બાપજી, ખાસો આટલો બધો અમે રવા દીધો છે, કોઈ વખત કામમાં લાગે, ઠીક કર્યું તમે, એ લાવો, એક ઘડામાં પાણી લો. પેલી સંજીવની વનસ્પતિનો ડાળખો એમાં નાખ્યા, વિભીષણ જોયા કરે છે. ભગવાને કહ્યું કે હનુમાનજી, આ ડાળખા તમે વિભીષણ બંને જણ જાઓ, અને જેટલા આપણા વાનરોનો મળદા પડ્યો હોય એના પર પાણી છાંટજો, એટલે જીવતા થઈ જશે. કે સારું ભગવાન, ફટાફટ ફટાફટ વાનરો જીવતા થવા લાગ્યા. એટલે વિભીષણને દુઃખ થયું કે જોયું ભગવાન કેવા સ્વાર્થી છે, એમના વાનરોને જીવતા કર્યા, આ મારો એકે રાક્ષસ જીવતો ના કર્યો, મારે રાજ કોના પર કરવું, એમને એકે જીવતો નથી રહેવા દીધો, ના બાળકો થોડા વૃદ્ધો હોય એ જ, મારે બે પ્રધાન બનાવવા હોય, મારે કઈ લશ્કર જોઈએ, આ કે જોઈએ નહીં, કોઈ રાખ્યો ના, બધા મારી નાખ્યા, વિધવા વૈરા સિવાય લંકામાં કોઈ રહ્યું જ નથી, હવે મારે રાજ કરવું કેવી રીતે. ભગવાન સ્વાર્થી છે. હા, આ તો અંતર્યામી હતા. એક પેલો વિભીષણ કે હા બાપજી, એવું કરો તમે ઘડો લઈ જાઓ, અને તમારે હવે રાજ કરવાનું, બે ચાર પ્રધાનો જોઈએ, સેનાપતિઓ જોઈએ, થોડું લશ્કર પણ જોઈએ, એટલે તમે નોકર ચાકર જોઈએ, એટલે તમે જેટલા જીવતા કરવા હોય એટલા રાક્ષસોને જીવતા કરો, લો લઈ જાઓ. ઘડો લઈને વિભીષણ ગયા, પેલા પાંદડા બોરીને રાક્ષસોની ઉપર છાંટે છે, પાણી છાંટ છાંટ કરે છે, પણ એક રાક્ષસ જીવતો થતો નથી. કેવો તારવી, એટલે બીજો વ્યવહાર. ભગવાન એટલા સ્વાર્થી નહીં, કપટી પણ છે. હા, પાણી બદલી રાખ્યું, જાણું ને મારા રાક્ષસો જીવતા ના થાય એટલે પાણી બદલી રાખ્યું. એક વખત કોઈના તરફ તમને જો પૂર્વગ્રહ થઈ ગયો પછી ગમે તેટલી સારી વસ્તુ કરતો હોય પણ તમને ખરાબ જ દેખાય, કારણ કે દ્રષ્ટિ બદલી ગઈ ને. વિભીષણને લાગ્યું કે ના ના, ભગવાન સ્વાર્થી ની કપટી પણ છે, પાણી બદલી નાખ્યું. ભગવાન અંતર્યામી હતા, સમજી ગયા કે હનુમાનજી બધાને એ જીવતા કરે કે હા મહારાજ જુઓ, હા કોઈ રહી ના જાય, જુઓ જુઓ હજુ એ ફરીથી તમે જરા એક ચક્કર લગાવી આવો ભાઈ, કોઈ ધુંગા બુંગામાં કોઈ વૃક્ષની પાછળ કોઈ પડી રહ્યો હોય. ચાલો વિભીષણ, તો કે ચાલો. તો એક વૃક્ષની પાછળ એક વાંદરાનું મરડું પડેલું, બાકી નહીં ગયું હશે તે વખત, એટલે એને એ જ પાણી લઈને છાંટી દો, વાંદરો જીવતો થઈ ગયો. કેવો તારી દી, પાણી તો તે જ છે, તો મારા રાક્ષસો કેમ જીવતા? જો વાત ચાલે છે સ્મરણ ભક્તિની, બહુ અહીં કેવી સુંદર રીતે સમજાવે છે કે એક માણસ જેવું સ્મરણ કરે એવો એ બને. એટલે પછી વિભીષણ સાહેબ આપ ભગવાન પાસે કે પ્રભુ આ તમારા વાનરો જીવતા થાય છે અને મારા રાક્ષસો કેમ જીવતા થતા નથી? ભગવાન હસ્યા કે અંત સમયે આ રાક્ષસોના મનમાં રામ હતા, એ લડવા નીકળેલા ને રાક્ષસો. રામ કઈ છે? મારે રામને માર નાખવો છે, લક્ષ્મણને મારવો છે, હનુમાનને મારવો છે, રામને મારવો છે, આવી રીતે. અને એટલામાં કોઈ વાંદરાએ માર્યો એટલે ભગવાન મરી ગયો, પણ મરતી વખતે એના હૃદયમાં રામનું નામ હતું. અને તમારા અમારા જે વાનરો છે ને એના હૃદયમાં રાક્ષસો હતા. કોઈ મારે રાવણને મારવો છે, મારે પેલાને મારવો છે, આ રાક્ષસને મારવો છે, અને કોઈ રાક્ષસે માર્યું એટલે મરી ગયો. એટલે મરતી વખતે એને રાક્ષસોનું સ્મરણ કરી હતું. અંત સમયે એ કહે છે ને, તમે જેવી રીતે અંજમ પ્રત્યા કરે વરમ, ગીતાજીમાં કહ્યું ભગવાને કે જેવું સ્મરણ કરતા કરતા શરીર જાય એ અવતાર આપણે પાછો લેવો પડે. એટલે સ્મરણમાં ભગવાનનું સ્મરણ અંત સમયે ક્યારે આવે કે અત્યારથી જ કર્યું હોય ત્યારે. હા, ભાગવતજીમાં ચાર પ્રાર્થનાઓ બહુ સુંદર છે. એક કુંતી માતાએ કરેલી શ્રી કૃષ્ણની પ્રાર્થના, એક પ્રહલાદજીએ કરેલી નૃસિંહ ભગવાનની પ્રાર્થના, એક ભીષ્મ પિતામહે કરેલી શ્રી કૃષ્ણની પ્રાર્થના, અને વૃત્રાસુરે કરેલી વિષ્ણુની પ્રાર્થના અત્ય ઉત્તમ છે. અહીંયા ભીષ્મની જે પ્રાર્થના છે બહુ એપ્રોપ્રિએટ અહીંયા છે. વિષ્ણુ ભગવાનને ભીષ્મજી શું કહે છે? કૃષ્ણ ત્વરીય પદ પંકજ પિંજરામે યદ્યૈવ મે પ્રવિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધેનુ સ્મરણમ કુતસ્તે. હે ભગવાન કૃષ્ણ, તારા ચરણ કમળ રૂપી પિંજરામાં મારા મન રૂપી હંસને હમણાં પ્રવેશ કરવા દે, કારણ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ, જયારે પ્રાણ જવાનો થશે ત્યારે કફ વાત અને પિત્ત એ ત્રણ ભેગા થઈને ઘરેરો ભાસશે અને ઘરેર 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 થશે, તો સ્મરણમ કુતસ્તે. ભગવાન તે વખતે તારું સ્મરણ કેવી રીતે થશે? માટે અત્યારથી જ પ્રભુના ચરણ કમળમાં મન પરોવી દો, તો અંતકાલે ભગવાન સામે આવીને ઉભો રહે, નહીં તો ના આવે, માયા આવી જાય. હાથ પગ નિરબળ બને ને શ્વાસ છેલ્લો સંચરે, હે દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી, આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયાતણા બંધન મને છેલ્લી ઘડી. ભગવાન અંત સમયે તું જ આવીને ઉભો રહે, માયાનું બંધન મને ન રહે, તો અંત સમયે ભગવાન ક્યારે આવીને ઉભા રહે? કે અત્યારથી જ વિશ્વજીની માફક આપણા મનને પ્રભુના ચરણ કમળમાં જો પરોવી દીધું હોય તો અંત સમયે ભગવાન આવીને ઉભા રહે, નહીં તો માયાનું સ્મરણ થશે. આપણે એમ માનતા હોઈએ કે પેલા અજામિલની માફક અંત સમય આપણે હું રામ રામ કરીશું કે નારાયણ નારાયણ બોલીશું એટલે આપણી મુક્તિ થઈ જશે, પણ એમ કે નારાયણ મોઢે ન આવે તે વખતે, હા એ વખતે તો માયા જ લાગીને ઉભી રહે. અત્યારથી જ એનામાં મન પરોવીએ તો અંત સમયે આવે. એક મોટા વેપારી હતા શેઠ, પૈસો 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 પૈસો, બસ પૈસા સિવાય બીજી વાત જ નહીં.